વાર્તા 194 સંવત 1973ના જેઠ વદ 8મને રોજ સભામાં મધ્ય પ્રકરણનું 16મું વચનામૃત વંચાતું હતું. તેમાં ધ્યાન કરતા જે પદાર્થના ઘાટ થાય તેવા ભોગ જે લોકમાં હોય તે લોકમાં તેને પહોંચાડે છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા, જે જો આસક્તિપૂર્વક ઘાટ થતા હોય તો તેને જેવા ભોગ વહાલા છે તે લોકમાં મૂકે છે, અને ઘાટ થાય ત્યારે દાજ થાય તેને તો એ લોકમાં મૂકતા નથી. માટે ઈચ્છા વિનાના ઘાટ સહેજે થાય તેને તો એ લોકમાં જવું પડે નહીં, તેને તો સત્સંગમાં જ જન્મ ધરાવે ને જોગ સારો આવે. તે જો ખબરદાર થઈને જોગ કરે ને જેમ મોટા કહે તેમ સાધન કરે તો ઝટ નિર્વાસનિક થઈને ધામમાં જતો રહે, અને આળસ રાખે તો વારંવાર સત્સંગમાં જન્મ ધરે. તે જ્યારે નિર્વાસનિક થાય ત્યારે ધામમાં જાય. કારણ મૂર્તિ મહારાજ ને મુક્ત તેમનું દર્શન આત્માને વિશે થાય નહીં ત્યાં સુધી થોડોક વાંધો ખરો, પણ જેમ પોતાના દેહને વિશે કંઈક પીડા થાય ને ભૂલાય નહીં તેમ મહારાજને અને મોટાને સદાય અખંડ સંભારે તો તેને વાંધો નહીં. માટે મોટાને વિશે મન બાંધવું એટલે કાંઈ વાંધો નહીં. આ તમને મળ્યા છીએ તે અંત સમયે અનાદિની પંક્તિમાં ભેળવી દઈશું. કોઈ દુખિયા રહેશે નહીં. સૌને પોતપોતાની પંક્તિમાં ભેળવવાનું તાન છે. જેમ ગામો ગામના હરિભક્તો તમને પોતપોતાના ગામોમાં લઈ જવાની તાણ કરે છે, તેમ તમને અમારા ભેળા લઈ જવાની અમારે તાણ છે. માટે લઈ જાશું, તે અમે સાચા મળ્યા છીએ તે લઈ જાશું. પણ જેને આધુનિક મળ્યા છે તે આધુનિક તો પોતે નહીં જાય, ને એને વિશે હેતવાળા હશે તેને નહીં લઈ જાય. એ તો ભૂખ દુઃખ ને માર ખાવાના છે. માટે એવાનો વિશ્વાસ ન રાખવો. મોટા સાથે હેત હોય તો તેમની સાથે જોડાઈ જવાય. જે મોટા મૂર્તિમાં જોડાયા છે તેમને વિશે જે જોડાય તે પણ મૂર્તિમાં જોડાય ને સુખિયા થઈ જાય. માટે કારણ વસ્તુમાં બાજવું. જેને આવા અનાદિ સાથે હેત થયું તેને વલખા ન કરવા. જે કેમ થાશે એ તો પૂરું જ થઈ રહ્યું છે. મહારાજ વિના કાળ કર્માદિકને કરતા જાણવા નહીં. વાયુ કે વરસાદ ન થાય કે ઘણો થાય એના કરતા મહારાજ છે. માટે મહારાજની મરજી પ્રમાણે થાય છે. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એક હરિજને મહારાજને વરતાલમાં કહ્યું, જે હું તરણું તોડી આપું. એમ કહી ઘાસનું તરણું તોડવા ગયો તો હાથ જલાઈ ગયા. તે આગા કે પાછા થાય જ નહીં. આવા કરતા મહારાજને જાણે તો મૂર્તિ ન દેખાય તો પણ તેને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, ને એ તો છતી દેહે જ મૂર્તિમાં છે. માટે સર્વ કરતા મહારાજને જાણે તો એનું પ્રારબ્ધ શ્રીજી મહારાજ પોતે જ છે. તો પણ ભૂંડા દેશકાળમાં ન રહેવું, રૂડા દેશકાળમાં રહેવું. પછી ગોદાવીના માસ્તર જગન્નાથે પૂછ્યું, જે સર્વે જીવ જે જે ક્રિયા કરે છે તે મહારાજની મરજી પ્રમાણે કરતા હશે કે કેમ? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે એ તો જગતની ઉત્પત્યાદિકના કરતા જે મૂળ પુરુષો તથા વાસુદેવ બ્રહ્મ તથા અક્ષરો તેમને કહ્યું છે, જે એ સર્વે અમારી મરજીથી ઉત્પત્યાદિક કરે છે. અમારી મરજી ન હોય તો કાંઈ કરી શકે નહીં. બીજા જે કર્માધીન જીવો છે તે તો પોતપોતાના કર્મ તથા સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે ક્રિયા કરે છે. તેમને તો શાસ્ત્રને સત્પુરુષ કહે છે જે આ ક્રિયા કરજો ને આ ક્રિયા ન કરશો, તે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આદિકમાં આજ્ઞા કરી છે તે પ્રમાણે વર્તવું, અને મૂળ અક્ષરાદિક ઈશ્વરોને શાસ્ત્રમાં આજ્ઞા કરી નથી, એ તો શ્રીજી મહારાજની મરજી પ્રમાણે કરે છે. પણ એ કર્માધીન નથી. જે કર્માધીન જીવ છે તેમને તો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તવું ને ન વર્તે તો દુઃખ ભોગવે, એટલી વાત કરીને સંતોને કહ્યું જે તમે ક્યાં સુધી પૂગ્યા છો તેનો સરવાળો કરો. ત્યારે સંતોએ કહ્યું છે શ્રી સ્વામિનારાયણના ચરણ સુધી પહોંચ્યા છીએ, જેમ કરવું હોય તેમ કરે. પછી બાપાશ્રી બોલ્યા જે સત્પુરુષ વાક્યમ ન ચલતી ધર્મઃ. પછી પુરાણી નંદકિશોરદાસજીને પૂછ્યું છે તમે કેમ સમજો છો, આ વાત ક્યાંથી આવે છે? ત્યારે તે બોલ્યા જે ઠેઠ મહારાજની મૂર્તિમાંથી થાય છે. પછી બાપાશ્રી બોલ્યા જે ભૂલી ન જતા હો, પણ અમને એમ જણાય છે કે તમે નક્કી ભૂલી જશો, જરૂર ભૂલી જશો, એમ કહીને પછી વાત કરવા લાગ્યા જે ધ્યાન કરતા કરતા મૂર્તિ નખ શિખા પર્યંત સમગ્ર ન દેખાય, એટલે ચરણ સામું જુએ તો મુખારવિંદ કે મસ્તક ન દેખાય, ને મુખારવિંદ કે મસ્તક સામું જુએ તો ચરણ ન દેખાય, તે નેત્રની વૃત્તિએ જોવાય છે એમ જાણવું, અને સમગ્ર મૂર્તિ દેખાય ત્યારે તે જીવની વૃત્તિએ જોવાય છે એમ જાણવું. એવી રીતે ધ્યાન કરતા કરતા એક મૂર્તિ આકારે વૃત્તિ થઈ જાય, પણ દેહનું કે જગતનું ભાન રહે નહીં, તે ઉપશમ કહેવાય. તે ઉપશમવાળાની ક્રિયા શ્રીજી મહારાજ અનુસંધાન પ્રમાણે કરાવે છે, પણ તેને ખબર રહેતી નથી. ગોરધનભાઈ છોકરાને ટાંગો ઝાલીને ખણી જાતા તે કેમ જલાય તેની ખબર નહીં, અને સાકર છે કે મીઠું છે તેની ખબર નહીં, અને કોઈક વખતે ઘણું જમે ને ક્યારેક થોડું જમે ને ક્યારેક જમે પણ નહીં, બધું મહારાજના હાથમાં. એ તો શ્રીજી મહારાજ જાળવે જ. જેમ બાળકનું પ્રારબ્ધ માવતર છે તે બાળકને નાગ વાઘ અગ્નિ આદિથી જાળવે છે, તેમ આપણો હરજી નાનો હતો ત્યારે ગંજીમાંથી નાગને પૂંછડેથી ઝાલ્યો તે અમે મુકાવ્યો, તેમ ઉપશમ દશાવાળાને મહારાજ જાળવે છે. અયોધ્યા પ્રસાદજી મહારાજને ધ્યાન કરતા લુગડામાં વીછી હતો તે સાત આઠ ઠેકાણે કરડ્યો તો પણ ધ્યાનમાંથી ઉઠ્યા નહીં, ને ધ્યાન કરીને પછી વાત કરી છે આ લુગડામાં શું છે જુઓ. પછી પાળાએ જોયું તો વીંછી નીકળ્યો, તેવી સ્થિતિ ઉપશમ કરતા પણ અધિક કહેવાય. વળી ગામડી ગામમાં પધાર્યા હતા ત્યારે દૂધપાકમાં સાકરને બદલે ભૂલથી મીઠું નાખ્યું હતું, તો પણ નિત્ય જમતા તેટલું જમી ગયા, તે પણ ગોરધનભાઈથી અધિક સ્થિતિ કહેવાય. કેમ જે ગોરધનભાઈને તો ખબર નહોતી પડતી, ને મહારાજને તો આત્મનિષ્ઠા હતી. તે આત્મનિષ્ઠાને બળે કરીને વીંછીની પીડાને ખમ્યા ને મીઠું જમી ગયા, માટે તે વિશેષ કહેવાય, અને તેથી પણ ત્રણેય અવસ્થામાં અખંડ મૂર્તિ દેખાય તે શ્રેષ્ઠ છે, અને તે જીવસત્તાએ જોવાય છે. તે કરતાએ શ્રીજી મહારાજનું તેજ જેને આત્મા કહે છે તે તેજને વિશે મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય તે શ્રેષ્ઠ છે, ને તે સિદ્ધ મુક્ત કહેવાય ને પરમ એકાંતિક કહેવાય. અને જે મૂર્તિમાં સળંગ વ્યાપીને મૂર્તિનું સુખ લે તે અનાદિ કહેવાય અને તે સૌથી શ્રેષ્ઠ છે. એક સમયને વિશે શ્રી રઘુવીરજી મહારાજ અમદાવાદ પધાર્યા હતા ત્યારે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને કહ્યું, જે તમે તો આ મોટા શહેરના વ્યવહારમાં બહુ જ બંધાઈ ગયા. પછી શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા, જે તમે ભગવત પ્રસાદજીને વરતાલનો વ્યવહાર સોંપી દો અને અમે કેશવ પ્રસાદજીને સોંપી દઈએ અને આપણે બંને ગઢડા, મૂડી, જૂનાગઢ, ભુજ જ્યાં કહો ત્યાં એક ઠેકાણે બેઠા બેઠા શ્રીજી મહારાજનું અખંડ ધ્યાન ભજન કરીએ. પછી શ્રી રઘુવીરજી મહારાજ તો કાંઈ બોલ્યા નહીં. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ બોલ્યા, છે જે દિવસના શ્રીજી મહારાજ પાસે આવ્યા છીએ ત્યારથી અમે તો ત્રણેય અવસ્થામાં શ્રીજી મહારાજની મૂર્તિને અખંડ તેજના સમૂહમાં દેખીએ છીએ અને આ અમદાવાદનો સત્સંગનો વ્યવહાર તો અમને રંચ માત્ર પણ ગણતીમાં નથી. અમે તો સદાય મૂર્તિમાં જ નિમગ્ન રહીએ છીએ. એવી સ્થિતિ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની હતી. વાર્તા 194 પૂર્ણ.